நமோ ரிஹந்தாணம் நமோ சித்தாணம் நமோ அயலியாணம் நமோ வஜ்ராயாணம் நமோ லோயே சவசாஹூனம் ஹரிஹந்த சித்துரி உபாத்யாய சாது சர்வ அர்த்த கே பிரகாஷி மாங்கலிக உபகாரி ஹை तिनको स्वरूप जान रागते भई जो भक्ति काय को नमाई स्तुति को उच्चारी है धन्य धन्य तुम ही से काज सब आजे भय कर जोरी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख है तो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है
रविवार की पाठशाला नो विषय 14 गुण स्थान चाली रह्यो छे जे हवे એની અંતિમ ચરમ સીમા પર પહોંચી રહ્યો છે. આજે તો ખરેખર એવું લાગતું હતું જાણે કે પૂજ્ય ગુરુદેવજીને ખબર પડી ગઈ હોય કે આપણે અહીંયા ગુણસ્થાન અધિકાર કરી રહ્યા છે, અને એમને એ પણ ખ્યાલ આવી ગયો હશે કે હવે રિવિઝન કરવાનું છે. એટલે આજે 14 ગુણસ્થાનનું અત્યંત સરળ ભાષામાં સુંદર રીતે પૂજ્ય ગુરુદેવજીએ આખું રિવિઝન આપણને કરાવી દીધું. ગુણસ્થાના પીત જે સિદ્ધ દશા છે, સિદ્ધ પરમાત્મા છે, એ સિદ્ધ પરમાત્માના સ્વરૂપની આપણે આજે થોડી ચર્ચા કરવાની છે. ગયા વખતે આપણે જે 14મું ગુણસ્થાન હતું એ 14મા ગુણસ્થાનની આપણે ચર્ચા કરી હતી. આજે તો ગુરુદેવજીએ જે આ ગુણસ્થાનનું જે પ્રકરણ છે એ ગુણસ્થાનના પ્રકરણમાંથી આખું અધ્યાત્મ કેવી રીતના કાઢવું કે ભાઈ આ ગુણસ્થાનના ભેદો તો ખરેખર વ્યવહારના ભેદ છે, પર્યાયના ભેદ છે, પર્યાયના અંશ છે. ગજબની આજે વાત આવી, થોડી કડક વાત આપણને લાગે, સરળતાથી કદાચ પછે પણ નહીં, કે 14મું ગુણસ્થાન પણ વિભાવ છે. એવું તો એક લાઈન વચ્ચે આવી હતી છેલ્લે છેલ્લે કે 14મું ગુણસ્થાન પણ વિભાવ છે. હવે ભાઈ વિભાવ કહો છો તમે, 14મું વનસ્થાન તો અયોગ કેવડી છે. હવે 14મું વનસ્થાનનો જે સમય છે પૂરો થઈને જીવ સિદ્ધ થઈ જશે, ખ્યાલ આવે છે. પરંતુ એને કઈ અપેક્ષા હતી? જેવી રીતના આજે કીધું ને કે ઘી ઘડો હોય માટીનો, માટીનો ઘડો હોય અને તો ઘીનો ઘડો એવું કહેવાનો આરોપ અને એવો વ્યવહાર ઉભો થાય એવું આજે વર અને અનવરની વાત આવી. વર હોય, ખ્યાલ આવે છે, વર હોય તો અનવર ઉભો થાય ભાઈ, વર વગર અનવર ક્યાંથી આવે? એવી રીતના ગુણસ્થાના પીત ભગવાન આત્માનો આશ્રય લીધા વગર ખરેખર તને ચોથું ગુણસ્થાન પ્રગટ જ નહીં. આજે ગુરુદેવજી ગુણસ્થાનની વ્યાખ્યા પણ બહુ સરસ કરી, જે આપણે બહુ શરૂઆતમાં લીધી હતી. મોહ અને યોગના તારતમ્ય રૂપ ભેદને ગુણસ્થાન કહેવાય. શ્રદ્ધા અને ચારિત્ર ગુણ સંબંધી મોહ અને યોગ, કેટલી વાર આજે બોલ્યા, મોહ અને યોગની અવસ્થા, એ જે વિકારી અવસ્થા અને નિર્વિકારી અવસ્થા, ખરેખર એનું નામ શું છે? ગુણસ્થાન છે. તો એ બધી ચર્ચા કર્યા બાદ આપણે હવે જે 14મું ગુણસ્થાન લીધું હતું એના બે ત્રણ જે પોઈન્ટ છે, હવે આપણે ખરેખર તમને બે ત્રણ પ્રશ્ન પૂછ્યું તો તમે એનો ઉત્તર આપવામાં પણ હવે સક્ષમ થઈ ગયા છો એવી મને પૂરેપૂરી આશા છે. અગર હું તમને એમ પ્રશ્ન પૂછું, ત્રણ પ્રશ્ન પૂછું છું મેં હમણાં લખ્યા હમણાં સ્વાધ્યાયમાં પ્રવચનમાં, અગર તમને એમ પ્રશ્ન પૂછું કે આપણે 14 ગુણસ્થાનની ઓવરઓલ ચર્ચા કરી, એમાંથી પહેલો પ્રશ્ન અગર એમ પૂછું કે જે 8 કર્મ છે, 8-8 કર્મની અપેક્ષા એક સામાન્યતઃ વાત કરું છું, પર્ટિક્યુલરલી એક એક કર્મની આપણે વાત કર્મના પ્રકરણમાં કરી જ રહ્યા છે, પરંતુ એમ પૂછવામાં આવે કે 8 કર્મની સત્તા આપણે લઈએ છીએ ને, સત્તા ઉદય અને બંધ, સત્તા ઉદય અને બંધની આપણે ચર્ચા લઈ રહ્યા છીએ ઘણા ટાઈમથી, તો એમ પ્રશ્ન પૂછવામાં આવે કે 8 કર્મની સત્તા, 8માંથી 4 ઓવરઓલ એક સામાન્ય 8 કર્મની સત્તા કયા ગુણસ્થાન સુધી જોવામાં આવે? બારમાં ચૌદમાં આઠે આઠ કર્મની સત્તા, આઠ માંથી ચાર ભાતી જાય પછી અગાતી, એવી રીતના એક ઓવરઓલ તમે અગર વિચાર કરો તો ચૌદમાં, વેરી ગુડ, ચૌદમાં ગુણસ્થાનના અંત સુધી કર્મની સત્તા છે. અગર એમ પ્રશ્ન પૂછવામાં આવે કે કર્મનો ઉદય, ચલો કર્મ બોલું છું, તમને આઠમાં પાછું કન્ફ્યુઝન થઈ, કર્મનો ઉદય કયા ગુણસ્થાન સુધી જોવામાં આવે? ઉદય આખું ઉદય ચૌદમાં સુધી, ચૌદમાં સુધી, વેરી ગુડ, ચૌદમાં ગુણસ્થાન સુધી કર્મનો ઉદય. હવે પ્રશ્ન સાંભળજો, હવે હવે થોડો માર્મિક પ્રશ્ન છે, બે ઇઝી આવે, એક તો હાર આવે ને એક્ઝામમાં, એક્ઝામ લેવાનું તો કઈ આવતું નથી અહીંયા. ચલો આપણે નેક્સ્ટ સન્ડે જોશું કઈ કેનું કરશું. અગર એમ પૂછવામાં આવે કે કર્મનો બંધ કયા ગુણસ્થાન સુધી થાય, કેમ હશો શમીનાબેન? કર્મ સાંભળજો ધ્યાનથી પ્રશ્ન, આપણે બધી ચર્ચા કરી ચૂક્યા છે, ચલો જલ્દી, કર્મનો બંધ કયા ગુણસ્થાન સુધી જોવા? બધા દસ વાળા છે, બંધ બંધ, કર્મનો બંધ કયા ગુણસ્થાન સુધી જોવામાં આવે? દીપાવી છે, છે દીપાવી પાછળ લાગે છે, છે તો ખરા, હા ચલો બોલો, કર્મનો બંધ કયા ગુણસ્થાન સુધી જોવામાં આવે? અગર એમ પ્રશ્ન પૂછવામાં આવે તો શું કે ઓવરઓલ ચર્ચા છે, પછી આગળ વધીએ, ચલો જલ્દી. દસ વાળા છે, બાર, ચલો આગળ વધ્યા, આગળ કેટલા બાકી છે હવે? હા બોલો ભૈયા, બોલો કહા તક, વેરી ગુડ, કર્મનો બંધ તેરમા ગુણસ્થાન સુધી જોવામાં, કેમ? કારણ કે ઈર્યાપદ આશ્રમ છે અને આશ્રમ હોય ત્યાં બંધ હોય, અને ત્યાં એક સમય નો બંધ છે, પણ બંધ તેરમા ગુણસ્થાન સુધી જોવામાં આવે છે, કારણ કે યોગની દશા તેરમા ગુણસ્થાન સુધી. ચૌદમાં ગુણસ્થાન આપણે લીધું હતું લાસ્ટ ટાઈમ, આ બધું લઈ લીધું છે. ચૌદમાં ગુણસ્થાનમાં એકે કર્મનો બંધ નથી થતો, ચૌદમાં ગુણસ્થાનમાં અયોગ કેવડી છે, યોગનું કંપનનો ભાવ થઈ ગયો છે ભાઈ. ચૌદમાં ગુણસ્થાનમાં બંધ નથી થતો, ચૌદમાં ગુણસ્થાનમાં ઉદય છે, ચૌદમાં ગુણસ્થાનમાં સત્તા છે કર્મની, પરંતુ બંધ તેરમા ગુણસ્થાન સુધી છે. ઈર્યાપદ આશ્રવ છે, ઈર્યાપદ આશ્રવ છે, અને નિયમ છે કે આશ્રવ હોય ત્યાં બંધ હોય જ, ભલે ને એક સમયનો બંધ છે, એક સમયનો પણ છે તો ખરો ને ભાઈ. યોગનું કંપન એ યોગ ગુણની અશુદ્ધતા છે. સારી ગઈ વાત હતી, ચલ હવે આપણે લાસ્ટ ટાઈમ શું લીધું તું, કે ચૌદમાં ગુણસ્થાનમાં કેટલા કર્મ શેષ જે રહી જાય છે એનો અભાવ કેવી રીતે થાય છે? ચાર અગાવી તો બરાબર, પ્રકૃતિ કેટલી યાદ છે કે નહીં આ બધું? હા બોલો જલ્દી, 85, વેરી ગુડ. કેવી રીતના એનો ભાવ થાય છે? અંતિમ સમયમાં, ચૌદમાં ગુણસ્થાનના અંતિમ સમયે કેટલી, અંતિમ સમયે કેટલી પ્રકૃતિનો ભાવ થાય છે? ચૌદમાં ના છેલ્લા 72, 72 એટલે 72, અને પછી છેલ્લે 13, 16 નહીં 13 હને, ચૌદમું ગુણસ્થાન એમાં 85 જે પ્રકૃતિ ઘાતી છે, કયાની? અઘાતીની, કારણ કે ઘાતીનો તો અભાવ થઈ ગયો, તો 85 પ્રકૃતિ જે ઘાતી છે એમાં અંતિમ સમયે 13 પ્રકૃતિ અને એની પહેલાના સમયે 72 પ્રકૃતિનો અભાવ થાય છે. એની પહેલાના સમયને શું કીધું? ઉપાંત્ય સમય, ઉપાંત્ય અને ઉપાંત્ય સમયમાં 72 પ્રકૃતિ અને અંતિમ સમયમાં 13 પ્રકૃતિનો અભાવ થાય છે. એમ 85 પ્રકૃતિનો અભાવ થાય અને 14મા ગુણસ્થાનનો અંતિમ સમય અને એનો વ્યય થતા સિદ્ધ દશાનો ઉત્પાદ થાય છે. દશાનો ઉત્પાદ થાય છે, સિદ્ધ દશાનો ઉત્પાદ થાય છે. ચલો હવે આપણે એ સિદ્ધ દશાનું આખું સ્વરૂપ લઈ લઈએ, બરાબર છે? હવે જુઓ, સૌથી પહેલા આપણે પોઈન્ટ વાઇઝ જોશું, આમાં પણ કેટલા ટોપિક્સ આપણે સિદ્ધ દશામાં કવર કરવાના છે, ગુણસ્થાના પીત સિદ્ધ દશા, બરાબર છે? હવે સૌથી પહેલા આપણે એની પરિભાષા લઈએ, શું લેશું પહેલા આપણે? સાંભળજો પરિભાષા કેટલી સરસ છે. તમને ખબર છે ચૌદમા ગુણસ્થાનમાં એક વાત આવી હતી ગઈકાલે, શું વાત આવી, અરે લાસ્ટ ટાઈમ શું વાત આવી હતી, કે 84 લાખ ઉત્તર ગુણો, 84 લાખ ઉત્તર ગુણો અને શીલ ના 18,000 ગુણો ની પૂર્ણતા 14મા ગુણસ્થાન માં થાય. એટલે મુનિરાજ ના જે 84 લાખ ઉત્તર ગુણો અને 18,000 શીલ ના ગુણો એની પૂર્ણતા 14મા ગુણસ્થાન માં. હજી એક વાત આવી, 14મા ગુણસ્થાન માં સંવર અને નિર્જરા તત્વ ની પૂર્ણતા. ખ્યાલ આવે કે સંવર, આપણે પ્રશ્ન પૂછે કે નિર્જરા તત્વ કયા ગુણસ્થાન સુધી? 14મા સુધી. સંવર તત્વ કયા ગ્રસ્થાન સુધી? 14મા સુધી. નિર્જરા અને સંવર તત્વ ની પૂર્ણતા પણ 14મા ગ્રસ્થાન માં થાય. 14મા ગ્રસ્થાન માં કયા પ્રકારના મુક્ત જીવ નો ભેદ આવશે? 14મા ગ્રસ્થાન માં મુક્ત જીવ માં દેહ મુક્ત નથી, 14મા ગ્રસ્થાન માં તો દેહ છે. જીવન મુક્ત, જીવન મુક્ત. 14મા ગ્રસ્થાન માં સકલ પરમાત્મા છે કે નિકલ પરમાત્મા? નિકલ. નિકલ પરમાત્મા સકલ પરમાત્મા છે. આ બધું થોડું યાદ રાખ્યો. 14મા ગ્રસ્થાન માં સકલ પરમાત્મા છે, જેમ તો શરીર છે. 14મા ગ્રસ્થાન ના અંતિમ સમય સુધી, 14મા ગ્રસ્થાન ના અંતિમ સમય સુધી શરીર છે. અભાગી કર્મ નો ઉદય છે. 14મા ગ્રસ્થાન ના અંતિમ સમય સુધી પ્રતિજીવી ગુણો હજી એનું શુદ્ધ પ્રણમન ચાલુ નથી થયું. હજી હું આખું સ્વરૂપ લેતું આપણે. ખ્યાલ આવે છે? આ બધા પોઈન્ટ 14મા ગ્રસ્થાન ના કહું છું. સકલ પરમાત્મા, ખ્યાલ આવે છે? જીવન મુક્ત, સંવર અને નિર્જરા તત્વ ની પૂર્ણતા, 85 પ્રકૃતિ નો અભાવ, યોગ રહિત દશા. કેટલા સમય માટે રહે છે 14મા ગ્રસ્થાન માં? પાંચ સમય નહીં બોલતા, પાંચ અક્ષર. સમજાય છે? જે લઘુ અક્ષર છે, હસ્વ અક્ષર છે, જે પાંચ અક્ષર બોલે જેટલો સમય લાગે એટલો સમય 14મા ગ્રસ્થાન માં રહેવાનો કાળ છે. કેટલો સમય લાગશે પાંચ અક્ષર બોલતા? કેટલો સમય? અનંત નો લાગે, અનંત નો લાગે. અંતર મુહૂર્ત કેટલો સમય? પછી અંતર મુહૂર્ત નો કાળ 14મા ગ્રસ્થાન માં રહેવાનો છે. 14મા ગ્રસ્થાન માં, 14મા ગ્રસ્થાન માંથી ગમન ક્યાં કરશે? ગમન ક્યાં કરશે? સિદ્ધ દર્શ. અને આગમન ક્યાંથી થશે? આગમન 13માંથી આગમન થશે. કાળ થઈ ગયું, ગમનાગમન થઈ ગયું. 14મા ગ્રસ્થાન માં સમ્યક્ત કયું? સમ્યક્ત. જલ્દી સમ્યક્ત. સાહિત્ય બરાબર, સાહિત્ય જ હોય પણ કેવું સમ્યક્ત? એક્સિલન્ટ, પરમ અવતાર સમ્યક્ત. ચારિત્ર કયું? ચારિત્ર પરમ યથાક્ષાત ચારિત્ર. ખ્યાલ આવે છે ને? ચારિત્ર, સમ્યક્ત્વ, કાળ, ગમનાગમન અને એની પરિભાષા. અને આપણે જોયું કે સકલ પરમાત્મા છે અને જીવન મુક્ત છે અને પાંચ લઘુ અક્ષર બોલે એટલો જેટલો સમય લાગે એટલો. યોગ નિરોધ ની વાત કરી હતી, યોગ નિરોધ ની કઈ વાત કરી હતી? વાત કરી હતી, યાદ આવે છે કોઈને? યોગ નિરોધ ની વાત. અરે યોગ નિરોધ નું શું સ્વરૂપ લીધું તું? આપણે એ સ્વરૂપ લીધું તું, એક સામાન્યતઃ સ્વરૂપ, કે જે પણ જીવ જાતિ નિર્વાણ પામવાના હોય. સમજાય છે? જાતિ નિર્વાણ પામવાના હોય, જે રીતના મહાવીર ભગવાન પાવાપુરી થી નિર્વાણ પામવાના છે, તો અમુક દિવસ પહેલા યોગ નિરોધ ચાલુ થઈ જશે અને પાવાપુરી માં અરિહંત દશામાં એ મહાવીર ભગવાન ત્યાં બિરાજમાન થઈ. સમજાય છે? પાવાપુરી માં અરિહંત દશામાં અને પછી યોગ નિરોધ થતા, એટલે કે 14મું ગુણસ્થાન પૂરું થતા ક્યાં જશે? તો કે સમ શ્રેણીએ લોકના અગ્ર ભાગે બિરાજમાન થઈ જશે. એનું પણ આજે આપણે સ્વરૂપ જોવાનું છે. બરાબર છે? હા, અંતિમ સમયમાં અને 14મામાં 13મા ગુણસ્થાનમાં જ આવી જશે ત્યાં. અને 14માનો કાળ પૂરો, કારણ કે 14માનો કાળ તો બહુ અલ્પ છે ને, એટલે 14માનો કાળ પૂરો થતા પછી જીવ સિદ્ધ થઈ જાય છે. બરાબર છે? એ ગજબિયામાં વાત લખી છે સિદ્ધ દશાની શરૂઆત કરતા જ, કે અનાદિકાળથી અનંત જીવ આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા. અનંત જીવ તો એવા છે કે આજ સુધી નિગોધમાંથી નથી નીકળ્યા અને નથી નીકળવાના. ઘણા જીવો એવા છે કે નિગોધમાંથી નીકળશે અને ત્રણ પર્યાયમાં આવશે પણ, પરંતુ એવો પુરુષાર્થ અને એવી પુરુષાર્થની યોગ્યતા જ પ્રગતિમાં નહીં હોય કે ક્યારે નિર્વાણ પામશે, ક્યારે સમ્યક દર્શન લેશે. ઘણા જીવો એવા છે કે સમ્યક દર્શન લીધા બાદ પણ ઘણા ભવ નીકળી જાય છે સંસારમાં. ઘણા જીવો એવા છે કે સમ્યક્ત્વ લીધા બાદ ઘણો અલ્પ પુરુષાર્થ, એટલે કે અલ્પ સમયમાં પુરુષાર્થ કરીને સિદ્ધ દશા પ્રગટ કરે. અને ઘણા જીવો એવા છે કે જે પુરુષાર્થી છે અને થોડાક જ સમયમાં પુરુષાર્થ કરીને સિદ્ધ દશા પ્રગટ કરી. અહીંયા ત્રણ જીવની વાત કરી છે. તમને યાદ આવે છે કયા ત્રણ જીવ આપણે લઈ શકીએ આમાં? ત્રણ જીવ આપણે લઈ શકીએ, કયા કયા લઈ શકીએ? યાદ આવે છે? ત્રણ નું જોડકું હંમેશા આવે છે. હા, વેરી ગુડ, એક્સિલન્ટ. આદિનાથ ભગવાન, ભરત ચક્રવર્તી અને બાહુબલી. બોલો આદિનાથ ભગવાન ને મુનિ દીક્ષા લીધા પછી કેટલા સમય પછી કેવળ નિર્વાણ પામ્યા? 1000 વર્ષ પછી. મુનિ દીક્ષા લીધા પછી 1000 વર્ષ પછી 84 લાખ પૂર્વ નું એમનું આયુષ્ય હતું. 84 લાખ પૂર્વ સુધી તો ઘરમાં હતા, મુનિ દીક્ષા લેવાનો વિકલ્પ નો આવે, ખ્યાલ આવે છે? તો એના પછી 1000 વર્ષ પછી મુનિ દીક્ષા લીધા પછી નિર્વાણ પામ્યા. 1000 વર્ષ, સમજાયું? પછી બાહુબલી ભગવાન 1 વર્ષ, સમજાય છે? 1 વર્ષ મુનિ દીક્ષા લીધા પછી અખંડ સાધના કરી 1 વર્ષમાં નિર્વાણ પામ્યા. અને ભરત ચક્રવર્તી, બોલો જલ્દી, ભરત ચક્રવર્તી તો કે મુનિ દીક્ષા લીધા બાદ અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન નિર્વાણ પામ્યા. વિચાર કરો, આ પુરુષાર્થ ની આવી પ્રબળતા છે, પુરુષાર્થ ની, પુરુષાર્થ નું આવું સ્વરૂપ જ છે. હવે આપણે સૌથી પહેલો પોઈન્ટ છે સિદ્ધ દશાની પરિભાષા. ગુણસ્થાનાતીત સિદ્ધ દશાની પરિભાષા આચાર્ય શ્રી નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી ગોમતસાર જીવકાન 868 નંબર ની ગાથામાં એની પરિભાષા કહે છે. સાંભળજો, હવે પરિભાષા બહુ સરસ છે, બરાબર? હું બોલું છું, તમે સાંભળજો, બહુ ઈઝી છે અને બહુ સરસ છે. બધો તમને ખ્યાલ આવશે, કારણ કે આ બધા જ શબ્દ પરિચિત છે, બરાબર છે? લખાવી દી, સિદ્ધ દશાની નથી લખાવી, સિદ્ધ દશા તો ચાલુ જ નથી કહ્યું. ચલો જુઓ, જ્ઞાના વર્ણાદી 8 કર્મ રહિત, આ નથી લખાઈ ગઈ. ચલો સમજતા જજો, કેટલા કર્મ રહિત થઈ ગયા? હવે સિદ્ધ થઈ ગયા. ચૈતન્ય ગુણો દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ થી રહિત થઈ ગયો. સાધ્ય દશા પ્રગટ થઈ ગઈ, નિકલ પરમાત્મા થઈ ગયા, દેહ મુક્ત થઈ ગયા, દ્રવ્ય મુક્ત થઈ ગયા. કેવી દશા હશે કો? અનાદિકાળ થી જે સંસારમાં પરિભ્રમણ કરતા હતા. અરે હમણાં તો ગુણસ્થાનમાં આવ્યું ગુરુદેવજીના પ્રવચનમાં કે અરિહંત ભગવાન ને પણ એક અપેક્ષા એ સંસારી કીધા, જગવાસી કીધા. જગવાસી શબ્દ આવ્યો તો જગવાસી કીધા, સંસારી કીધા. અને સિદ્ધ ભગવાન કેવા છે? મુક્ત છે, સાક્ષાત મુક્ત દશા. કેનાથી મુક્ત થયા? સેનાથી મુક્ત થયા? દ્રવ્ય કર્મ નો કર્મ ને સમસ્ત પ્રકારના ભાવ કર્મ, ઓદિક ભાવ થી, અસિદ્ધત્વ નામનો ઓદિક ભાવ હતો એનાથી મુક્ત થયા. કેટલા ગુણ પ્રગટ થયા એની પણ ચર્ચા આવશે. પહેલો પોઈન્ટ આવ્યો જ્ઞાના વર્ણાદિ 8 કર્મ થી રહિત થયા. અનંત સુખ અમૃત સ્વાદી થયા. અનંત સુખ અમૃત ના સ્વાદી, અનંત સુખ અહીંયા લખ્યું છે અનંત સુખ, પણ સમજવાનું શું? સિદ્ધ ભગવાન અનંત સુખ હોય, વેરી ગુડ, અનંત સુખ કરતા પણ આગળ. હવે એની પણ વ્યાખ્યા બધી આવશે કે અનંત અને અવ્યાબાદમાં શું ફરક છે, ખ્યાલ આવે છે? સંસારી મિથ્યારૃષ્ટિ જીવ અનંત દુઃખી છે, સમ્યક દર્શન પ્રગટ થતા સાચું સુખ પ્રગટ થાય છે. 12મા ગુણસ્થાનમાં પૂર્ણ સુખ થાય છે, 13મા ગુણસ્થાનમાં અનંત સુખ થાય છે, સિદ્ધ દશામાં અવ્યાબાદ સુખ થાય છે. હવે અવ્યાબાદ નો અર્થ શું? અવ્યાબાદ સુખ આવ્યું ક્યાંથી, કોના ભાવમાં આવ્યું, શું થયું ને આવ્યું, એની ચર્ચા ઘણી બધી ચર્ચા છે. ચલો જલ્દી શું આવી વાત કે જ્ઞાનાવનાદી અષ્ટકર્મ રહી અનંત સુખામૃત સ્વાદી પરમ શાંતિમય મિથ્યાત્વ આદિ સર્વ વિકાર રહિત નિર્વિકાર. આવ્યો તો કાલે શબ્દ નિર્વિકારી થઈ ગયા. કેવા થઈ ગયા? નિર્વિકારી. નિત્ય સમ્યક્ત્વ આદિ 8 પ્રધાન ગુણ થી યુક્ત. કેટલા ગુણ થી યુક્ત થઈ ગયા? 8 ગુણો થી યુક્ત. અનંત શુદ્ધ પર્યાયો છે સહિત. કેટલી પર્યાય? કેટલા કાળ સુધી રહેશે સિદ્ધ દશા? એનો કાળ પણ જોશું, કેટલા કાળ સુધી રહેશે? અરે સાદી અનંત, સાદી અનંત કાળ સુધી હવે આ સિદ્ધ દશા રહેવાની છે. પછી એક બહુ સરસ શબ્દ છે કૃતકૃત્ય થઈ ગયા. કેવા થઈ ગયા? કૃતકૃત્ય થઈ ગયા. હજી એક સરસ શબ્દ, આ બધી પરિભાષામાં શબ્દ છે, પણ એ સિદ્ધ ભગવાન નું સ્વરૂપ સમજાવવા વાળા શબ્દ છે. લોકાગ્રસ્થિત થયા. તમને ખબર છે સિદ્ધ ભગવાન ક્યાં હોય? ક્યારે સિદ્ધ ભગવાન ક્યાં હોય? લોકાગ્ર એટલે સિદ્ધશિલા હોય ને, સિદ્ધશિલા છે ને 45 લાખ યોજન ની સિદ્ધશિલા છે કે નહીં? ક્યાં છે સિદ્ધશિલા? લોકનાગ્ર ભાગમાં છે ના, સિદ્ધશિલા લોકનાગ્ર ભાગમાં નથી. હવે એનું પણ આખું આપણે ચાર્ટ થી જોઈએ કે સિદ્ધશિલા ક્યાં છે, ત્યાં શું છે, સિદ્ધ ક્યાં છે, રિયલી વાસ્તવમાં સિદ્ધ ભગવાન ક્યાં બિરાજે છે. હવે એ વાત આવું છે, આ વાત યાદ રાખજો. લોકાગ્ર સ્થિત વિતરાગી સર્વજ્ઞ નિકલ પરમાત્મા કો સિદ્ધ ભગવાન કહે છે, બરાબર? આવી એની પરિભાષા બરાબર. હવે આપણે એના બીજા નામ જોઈ લઈએ, એક એક પોઈન્ટ વાઇઝ જઈએ, એટલે સિસ્ટમેટિક આપણો પ્રોપર એનું આખું પ્રકરણ પૂરું થાય. ગુણસ્થાનાતીત સિદ્ધ ભગવાન કોહી, હવે એના બીજા નામ જોવો, કેટલા સરસ નામ છે. હું બોલું છું વ્યવહારાતીત, સમજાય છે? એનાથી સેનાથી રહીત થઈ ગયા, વ્યવહારાતીત. 14 પ્રકારના ગુણસ્થાનના જે ભેદ હતા એ ભેદથી કેવા થઈ ગયા, એ ભેદ થી મુક્ત થઈ ગયા. પરમ શુદ્ધ, હવે જો આગળ શબ્દ આર્ય પરમાત્મા, આગળ શબ્દ લોકાગ્રવાસી, સિદ્ધ પરમાત્મા ના બીજા નામ લોકાગ્રવાસી, સંસારાતી, નિરંજન, નિરાકાર. આના પણ અર્થ આવશે નિરાકાર. બોલો આકાર હોય કે નહીં, સિદ્ધ ભગવાન ના આકાર હોય કે નહીં, નિરાકાર હોય, આકાર થોડી હોય. ચલો જલ્દી એ પણ જોશું. નિષ્કામ, નિષ્કર્મ, સાધ્ય પરમાત્મા કેવા થઈ ગયા? અરે બોલો, સાધ્ય પરમાત્મા. પરમ સુખી, જ્ઞાન જ્ઞાનાકારી, જ્ઞાન શરીરી, શીરવાસી, અશરીરી, આદિ અનેક નામોથી આપણે સિદ્ધ ભગવાનના સ્વરૂપને સમજી શકીએ છીએ. ચલો જેટલા તમને ખ્યાલ આવે એટલા ખ્યાલમાં રાખજો. હવે એક વાક્ય આવે છે, આઈ થિંક આ વાક્ય પ્રવચન સાધીનું છે. હવે એનો અર્થ કરીને બતાવો. હું વાક્ય બોલું છું, એનો અર્થ કરજો. સિદ્ધ દશા એટલે ગજબનું વાક્ય છે. સિદ્ધ દશા એટલે ઉત્પાદ વગરનો વ્યય અને વ્યય વગરનો ઉત્પાદ. ચલો આનો અર્થ કર. ઉત્પાદ વગરનો વ્યય અને વ્યય વગરનો ઉત્પાદ, શું છે આનો અર્થ? અર્થ કરો ને, ઉત્પાદ વગરનો વ્યય એટલે એવો વ્યય કે હવે જેનો ઉત્પાદ નથી થવાનો. અર્થ સમજો, એવો વ્યય, એવો વ્યય કોનો? કોનો? ઉભા ઉભારો કોનો? તો કે સંસાર દશાનો એવો વ્યય કે જેનો હવે અનંતકાળ ઉત્પાદ નથી થવાનો. તો ઉત્પાદ વગરનો વ્યય અને વ્યય વગરનો ઉત્પાદ, એવો ઉત્પાદ કે જેનો હવે ક્યારે વ્યય નથી થવાનો. તો કોનો ઉત્પાદ થયો? તો કે સિદ્ધ દશાનો એવો ઉત્પાદ થયો કે હવે એનો ક્યારે વ્યય થવાનો નથી. તો ઉત્પાદ વગરનો વ્યય અને વ્યય વગરનો ઉત્પાદ, એનું નામ છે સિદ્ધ દશા. સમજાયું એટલું? એટલું સમજાયું? એકવાર બોલો વાક્ય જલ્દી. એમ આજે કોઈ બોલતું નથી, સંડે છે એટલે. અરે જલ્દી બોલો, ઉત્પાદ વગરનો વ્યય અને વ્યય વગરનો ઉત્પાદ. આ તો અંતિમ લેક્ચર છે હવે ગુણસ્થાનનું, તો એમે ખુશી કરવી જોઈએ કે હા સરસ સરસ પૂરું થયું. ખ્યાલ આવે છે? તો આ એક બહુ સરસ વાક્ય આવ્યું. હવે આપણે ચાર પોઈન્ટ કરીએ. ચલો જલ્દી, સમ્યત્વ, ચારિત્ર, ગમનાગમન અને કાળ. ચલો આના ઉત્તર તમારે મને આપવાના છે. સિદ્ધ દશામાં સમ્યક્ત, કયું સમ્યક્ત? અફકોર્સ પરમ અવગાઢ સમ્યક્. અહીંયા બહુ સરસ પ્રશ્ન ઉપાડ્યો. પ્રશ્ન શું ઉપાડ્યો? કે તમે અહીંયા પરમ અવગાઢ કેમ કહો છો, પરમ અવગાઢ કેમ કહો છો? કારણ કે અમે તો એવું સાંધ્યું છે કે ચતુર્થ ગુણ સ્થાન વાળાનું સમ્યક્ત્વ અને સિદ્ધ ભગવાનનું સમ્યક્ત્વ સમાન છે. સાંભળ્યું છે કે નહીં? અરે સાંભળ્યું છે કે નહીં? તો પછી સમ્યક્ત્વ સમાન છે તો પહેલા તમે અવગાઢ કીધું અને હવે તમે પરમ અવગાઢ કહો છો, તો એનું કારણ શું છે? તો એનો એટલો બધો સરસ ઉત્તર આપ્યો કે ભાઈ સમ્યક્ત્વ તો સમ્યક્ત્વ છે, પરંતુ એ સમ્યક દર્શન જે આત્માની પર્યાય છે, તો બીજા ગુણોની અપેક્ષાએ, એક અપેક્ષાએ બીજા ગુણોથી એ કથંચિત ભિન્ન છે. જ્ઞાનથી, ચારિત્રથી, સુખથી, વીર્યથી એક અપેક્ષા એ સમ્યક્ત્વની પર્યાય કથંચિત ભિન્ન છે, પરંતુ સર્વથા ભિન્ન નથી. અને સર્વથા ભિન્નનો અર્થ શું કર્યો? કે ભાઈ સમ્યક્ત્વને અહીંયા પરમ અવગાઢ એટલે કહેવામાં આવે છે. પરમ અવગાઢ ઉપમા એટલે આપવામાં આવી કારણ કે સિદ્ધ દશા થતા અરિયત દશામાં પણ આપણે પરમ અવગાઢ કીધું. અરિયત અને સિદ્ધ દશા થતા, સિદ્ધ દશા તો હજી આગળની દશા છે, સિદ્ધ દશા થતા જ્ઞાન અનંત રૂપે પડ્યું, ચારિત્રમાં પરમ યથાખ્યાત ચારિત્ર થયું, વીર્યમાં અનંત વીર્ય, સુખમાં અવ્યાબાદ સુખ, પ્રતિજીવી ગુણો પ્રગટ થયા, યોગનો અભાવ થયો, દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મથી રહિત થઈ ગયો જીવ, ચૈતન્ય ગુણો છૂટો પડી ગયો, સાધી અનંતકાર ત્યાર સુધી હવે લોકના અગ્રભાગમાં બિરાજમાન થઈ ગયો તો એ બધી બીજા બધા ગુણોની પર્યાયનો આરોપ આપીને એ સમ્યક્તોને શું કીધું? પરમ અવગણ. જેટલા આંખ બંધ કરીને ચાલો અને આંખ ખોલીને ચાલો તો ચાલવાનું કામ તો પગથી જ થવાનું છે, પરંતુ આંખ બંધ કરીને ચાલો અને આંખ ખોલીને ચાલો એમાં ફરક છે કે નહીં? પૂજાબેન બોલો જલ્દી. અરે બોલો, ફરક છે ને, એ ઘણો ફરક છે. એવી રીતના કે છે કેવળ જ્ઞાન થઈ ગયું, લોકા લોકના જાણનાર થઈ ગયા, તો એ બધી પર્યાયોનો આરોપ આપીને સમ્યક્તોને અહીંયા પરમ અવગાડ કહેવામાં આવે છે. બીજો પોઈન્ટ ચારિત્ર, જલ્દી. પરમ યથાક્ષાત ઉત્કૃષ્ટ યથાક્ષાત ચારિત્ર. ચારિત્રમાં પણ વાત આવે છે. ઘણા પ્રશ્ન પૂછતા હોય કે ચારિત્રની પૂર્ણતા કયા ગુણસ્થાને થાય. પ્રશ્ન આવે ને કે ચારિત્ર ગુણની પૂર્ણતા કયા ગુણસ્થાને થાય. જેવી રીતના શાહી સમ્યક તો ચતુર્થ ગુણસ્થાને થઈ ગયું, તો સમ્યક પૂર્ણ કયા ગુણસ્થાને થઈ ગયું? ચતુર્થ. કેવળ જ્ઞાન કયું? તેરમું. તો જ્ઞાનની પૂર્ણતા ક્યારે થઈ? તેરમું. પ્રશ્ન આવે કે ચારિત્ર પૂર્ણ કયા ગુણસ્થાને થાય. બોલો જલ્દી, બોલો રેખા. ચારિત્રની પૂર્ણતા કયા ગુણસ્થાને થાય? એની બે વિવક્ષા છે જે આપણે ઓલરેડી લઈ ચૂક્યા છે પહેલા. અરે એક અપેક્ષા એમાં જ કહેવામાં આવશે કે ચારિત્રની પૂર્ણતા બારમે ગુણસ્થાને થાય, કારણ કે બારમા ગુણસ્થાનમાં યથાક્ષાત ચારિત્ર પ્રગટ થાય, પૂર્ણ વિતરાગતા થાય છે. અને ગુરુદેશમ ભણા ધડ આપણે કહે ને કે આપણે જે ત્રણ મહિના ચાર મહિનામાં ભણ્યા, સમજાય છે, એના આમ પાંચ મિનિટમાં આમ પહેલા ગુણસ્થાને અકર્મ નો ભાવ, બીજા ગુણસ્થાને અકર્મ નો ભાવ, ત્રીજા ગુણસ્થાને અકર્મ નો ભાવ, એમ કરીને પહેલાથી લઈને ચૌદમા ગુણસ્થાન સુધીની ચર્ચા આમ ધડધડ 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 એકદમ સરસ રીતે કરી. એટલે હવે આપણે એમાં એમ સમજવાનું કે હમણાં હું પૂછવાની છું કોઈને, કોઈ એક જણ પણ મને આખું કહી શકે તો મને બહુ આનંદ થાય. ગોટવાની નહીં પૂછ, ચાલો પાછા એ ચક્કરમાં આગળ નહીં સાંભળો. ચલો સાંભળો, તો ચારિત્રની પૂર્ણતા એક અપેક્ષા એ બારમા ગુણસ્થાને થાય. ત્યાં બધું થોડુંક સમજો, બધા બહેનોને કહું છું સમજવાની કોશિશ કરો. અને એક અપેક્ષા એ ચારિત્રની પૂર્ણતા સિદ્ધ દશા પ્રગટ થાય. અભેદ વિવક્ષાથી વાત કરશો તો ચારિત્ર પૂર્ણ સિદ્ધ દશામાં છે, એ પણ અભેદ વિવક્ષાથી, બધા ગુણોની પર્યાયને સાથે લઈને ચાલ. અરે ભાઈ, છે અલગ અલગ પર્યાય પણ છે એક જ આત્માની. બોલો જલ્દી. કથનચિત ભિન્ન છે અને કથનચિત અભિન્ન છે. જેવી રીતના મંદિર છે, આ મંદિર એક અખંડ છે કે નહીં? હવે આજે સ્વાધ્યાય હોય છે અને સ્વરૂપ સાધના છે, એ બે એક અપેક્ષા એ કથનચિત ભિન્ન છે. સર્વથા ભિન્ન છે, બાજુનું બિલ્ડિંગ છે, સર્વથા ભિન્ન છે. કનેક્ટેડ છે કે નહીં? સંબંધ તો છે કે નહીં? અભેદતા તો છે કે નહીં? એકતા તો છે કે નહીં? વન ખ્યાલમાં છે. તો એવી રીતના ચારિત્રની અભેદ વિવક્ષાથી વાત કરો. યોગની આપણે એ ને પ્રતિજીવી ગુણોની પર્યાય પ્રાપ્ત થઈ, પછી જે આપણે ઓતિભાવનો ભાવ થયો, શરીર રહિત થઈ ગયા, કર્મ રહિત થઈ ગયા, લોકર્મ રહિત થઈ ગયા, એ બધી અભેદ વિવક્ષાથી વાત કરો તો ચારિત્ર ગુણની પૂર્ણતા કયા ગુણસ્થાને થશે? તો કે સિદ્ધ દશા પ્રગટ થતા. આવી ગઈ સમજમાં વાત. હવે ત્રીજી વાત, ગમનાગમન. ચલો જલ્દી ગમનાગમનની વાત કરીએ તો સિદ્ધ દશા પ્રગટ થયા પછી ક્યાં ગમન થશે? આગળ ક્યાં જશે? આગળ આગળ ક્યાં જશે? તો કે ભાઈ ક્યાંય ગમન નો હોય. થઈ ગયું બસ, સાધ્ય દશા પ્રગટ થઈ ગઈ, કૃત્ય કૃત્ય થઈ ગયા, કરવા યોગ્ય સંપૂર્ણ કાર્ય થઈ ગયું, સંસારથી છૂટી ગયા, દુઃખમય સંસારનો અભાવ થઈ ગયો, અનાદિકાળથી અનાદિકાળથી જે સંસારમાં પરિભ્રમણ અને દુઃખ ભોગવી રહ્યા હતા એ આત્મા એમાંથી છૂટી ગયો, મુક્ત થઈ ગયો, મુક્ત થઈ ગયો. અરે આપણને તો મુક્ત થવાનો ભાવ પણ નથી આવતો, આપણને તો બંધન જ ગમે છે. ખ્યાલ આવે છે? કેમ છો? છે ને ખ્યાલ આવશે? આજે બરાબર? આજે થોડા જરા હવે જરા ઠીકઠાક, હમણાં તો ઉદય બહુ ખબર પડે છે. તો કોને કોને જોઈને આપણે માપન કરીએ છીએ આપણું? ખ્યાલ આવે છે? એક છૂટવાની ભાવના, મુક્ત થવાની ભાવના, એક અંદરથી પોતાના આત્માનો આશ્રય લઈને અવ્યાબાદ સુખ દશા પ્રગટ કરવાની અંદરથી આપણને ભાવના કરી, અવ્યાબાદ સુખ, આનંદકાર સુધીનું સુખ, કે એ સુખ દશા ક્યારે પણ હવે અભાવને પામવાની નથી. તો ગમન ક્યાં? ગમન જલ્દી, ગમન 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 તો ક્યાંય નહીં, ખબર પડે છે. અને આગમન, બોલો આગમન ક્યાંથી? એક્સિલન્ટ. ચૌદમા ગુણસ્થાન થી શું થાય છે? આગમન. કાર. ચલો જલ્દી નેક્સ્ટ પોઈન્ટ, ઘણો બધો વિષય છે. કાર 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 માં અગર હું એમ પૂછું કે મને કોઈ કાર ની વાત ને બે અપેક્ષાથી સમજાવી શકો? કારણની વાતને બે અપેક્ષાથી સમજાવી શકો? એક અપેક્ષાથી તમે કહી દીધી બરાબર, કઈ અપેક્ષા કીધી? કે સાધી અનંત કાળ. પરંતુ ધીસ ઇઝ નોટ ધ 100% રાઈટ આન્સર. એક છે, એક અનાદિ. સિદ્ધરેશા અનાદિ ની થોડી છે, સાધી તો સાધી ની શરૂઆત છે ને. 14માં નો વ્યય થયો અને સિદ્ધ થશે એટલે અનાદિ બી તો ના કહી શકે. ભગવાન આત્મા અનાદિ બી સિદ્ધ સમાન છે. એ રીતે નહીં, હું તો સિદ્ધ દશાની વાત કરું છું. એ રીતે બરાબર છે. કોઈ હજી જલ્દી જલ્દી થોડું સૂક્ષ્મ, અરે બહુ ઈઝી છે, સૂક્ષ્મ કાંઈ નથી. બે અપેક્ષા એ સિદ્ધ દશા, સિદ્ધ દશાની વાત. બે અપેક્ષા એ જલ્દી પ્રશ્ન પૂછું તો વાંધો નથી ને, હું પૂછવાની છું. એક્સિલન્ટ, વેરી ગુડ. પર્યાયની અપેક્ષા એ જો તો સાધી શામ. એક સમયની પર્યાયની કીધું, એક સમયની પર્યાયની અપેક્ષા એ જો તો સાધી શામ. અને એ પર્યાય ને હવે અનંત કાળની અપેક્ષા જોવો તો સાધી અનંત. એક સમયની પર્યાય છે સિદ્ધ દશા, પણ એક સમયની પર્યાય છે. એમાંથી એ શીખવા મળે છે કે એ પર્યાય નું પણ લક્ષ્ય કરવા યોગ્ય નથી. ખ્યાલ આવે છે? એ એક સમયની પર્યાય, એટલે એનો અર્થ એ પણ થયો કે જે પર્યાય નો વ્યય થયો એ પર્યાય ના આશ્રયથી નવીન પર્યાય ઉત્પન્ન નથી થતી, સિદ્ધ સ્વરૂપ ના આશ્રયથી નવી પર્યાય ઉત્પન્ન થાય છે. એનો મતલબ એ થયો કે સિદ્ધ ભગવાન પણ હર સમય તાજું ફ્રેશ, સમજાય છે, સુખ ભોગવે છે. વાસી તો સિદ્ધ ભગવાન પણ નથી ખાતો. સમજાય છે? આપણે વાસી ખાઈએ નો ખવાય ને. બે અપેક્ષા એ, એક અપેક્ષા સાધી શાંત, એક અપેક્ષા સાધી અનંત. ચલો થઈ ગયો. હવે એક મેઇન ટોપિક પર આવો. સમજાય છે કે ફાસ્ટ લાગે છે? આજે મને પૂરું કરવું છે આ વિષય આખો, પછી નવો વિષય ચાલુ કરવો છે, એટલે થોડુંક આપણે લઈએ છીએ. બહુ સરળ છે, આ બધી વાતો તમે સાંભળેલી જ. ચાર અઘાતી કર્મ નો અભાવ થાય છે અને એની સામે પ્રતિપક્ષી ચાર પ્રતિજીવી ગુણ પ્રગટ થાય છે. ચલો હવે મને એનું થોડુંક સ્વરૂપ કહો. બહુ સરળ સ્વરૂપ છે. ચાર લખો, તમે ટેબલ બનાવતા હો કે તમારા માઇન્ડમાં તમે બરાબર સમજતા તેમ સમજો. ચાર અઘાતી કર્મ એક બાજુ અને ચાર પ્રતિજીવી ગુણ પ્રગટ થાય છે સિદ્ધ દશામાં. પેલા સમય 14માં ગુણ સ્થાન સુધી પ્રતિજીવી ગુણોનું અશુદ્ધ પ્રણમન ચાલે. શું હતું એનું અશુદ્ધ પ્રણમન? શું છે એનું શુદ્ધ પ્રણમન? ક્યારેક એના પર વિચાર કર્યો હોય તો તમને બહુ મજા આવશે સાંભળી. બરાબર છે? ચલો પહેલો આપણે લઈએ, બહુ ડિટેલમાં નહીં લઉં, થોડુંક શોર્ટમાં લેશું. પહેલો આપણે લઈએ વેદનીય. વેદનીય લેવું પહેલા, સમજાય છે? વેદનીય આયુ, નામ અને ગોત્ર. કારણ કે જેટલો સ્વાધ્યાય તથા સૂત્ર નો કહ્યો એના પરથી તો એવું લાગે છે કે વેદનીય કર્મ નું સ્વરૂપ સમજવું બહુ જરૂરી છે. ચારેવ કર્મ, આઠેવ કર્મ, બધા. આજે તો ગુરુદેશે કીધું ગુણસ્થાન 14 નથી હોતા. એ ભૂલો આપણે કેટલા સાંભળ્યા છે? હવે પ્લીઝ તમે પાછા, હવે પાછું પ્લીઝ ટોપિક પાછો ચાલુ નહીં. 14 થઈ ગયા ને, હવે પાછા 14 નથી હોતા તો હવે કેટલા હોય છે? અરે એ જેટલા હોય છે એની વાત તો આપણે કરી જ નહીં શકીએ, કારણ કે ગુણસ્થાન 14 નથી હોતા, ગુણસ્થાન અનંત હોય છે. અને ગુરુદેશ ગજબ ની વાત કરી કે ચતુર્થ ગુણસ્થાન ના પણ અનંત ભેદ છે. એટલે ડોન્ટ વરી, અનંત ની વાત તો આપણે કરી પણ નથી શકવાના, કારણ કે આપણે છદ્મસ્ત્ર છે અને અનંત પર્યાય આપણા જ્ઞાન નો વિષય જમતી નથી. ચલો જલ્દી વેદનીય કર્મ, એની સામે કયો ગુણ પ્રગટ થાય છે? પેલા નામ લખી લીધા, વેદનીય આયુ, નામ અને ગોત્ર. વેદનીય આયુ, નામ અને ગોત્ર. વેદનીય ની સામે કયો ગુણ પ્રગટ થાય છે? અવ્યાબાધત્વ પણ. સમજાય છે? અવ્યાબાધત્વ પણ. હવે એનું શું અર્થ છે? અવ્યાબાદ એટલે કે કોઈ પણ પ્રકારની સિદ્ધ દશામાં સિદ્ધ ભગવાન ને બાધા નથી. તો એનો મતલબ એ કે અર્યન દશામાં બાધા હતી? અર્યન દશામાં બાધા હતી? હા હતી, હતી. કોની બાધા હતી? શેની બાધા હતી? કે આ શરીરમાં અટકવું હતું. સમજાય છે? સાંભળજો હવે વેદનીય નો ઉદાહરણ. હું એમ પૂછું તમને કે અર્યન ભગવાન, સાંભળજો થોડો પ્રશ્ન માનવે છે, અર્યન ભગવાન ને વેદનીય કર્મ નો ઉદય હોય કે નહીં? હોય હોય, વેદનીય કર્મ નો ઉદય હોય કે નહીં? અરે હોય. 14માં ગુણસ્થાન સુધી વેદનીય નો ઉદય છે. સાંભળજો ધ્યાન, વેદનીય નો ઉદય છે. અકોર્ડિંગ ટુ નિલેશભાઈ ના સ્વાધ્યાય પ્રમાણે વેદનીય કર્મ નો સંબંધ બહુ, આમાં પણ આવી ગઈ વાત આવી ગઈ કે અઘાતી પણ ખરેખર ઘાતી છે. તો વેદનીય નો સંબંધ ખરેખર જીવના ભાવ સાથે છે. ખ્યાલ આવે છે જીવના કેટલા બધા ઉદાહરણ થી વાત કરી ને કે સુખ દુઃખ ની કલ્પના થાય છે ને સુખ દુઃખ ની કલ્પના ના આધારે વેદની ઉપર આરોપ આપવામાં આવે છે. હવે મારો પ્રશ્ન એ છે કે અર્યત ભગવાન ને વેદની આ કર્મ છે તો એમને વેદની આ કર્મ નો ઉદય છે તો એમને ત્યાં કેટલી બાધા છે? ઉદય છે કે નહીં? ઉદય છે કે નહીં? તો વેદની આ કર્મ એનું કાર્ય કરશે કે નહીં? જલ્દી બોલો. અરે ઉદય છે તો એનું કાર્ય થશે કે નહીં? જલ્દી બોલો. અરે સાંભળો હવે ધનથી, વેદનીય નો ઉદય તો છે અને ઉદયમાં પરિસ્થિતિઓ પણ ભજવાય છે, સમોષણ આદિ જે પણ બાહ્યમાં વિભૂતિ આદિની પ્રાપ્તિ છે એ પણ એક ઉપચાર કથન છે, દ્રવ્ય કર્મ નું નો કર્મ છે. વેદનીય દ્રવ્ય કર્મ નું નો કર્મ છે. અરે વેદનીય કર્મ છે, એની સત્તા છે, એનો ઉદય પણ છે, 13મા અવસાન સુધી એનો બંધ પણ છે, પરંતુ પરંતુ મોહનીય કર્મ નો અભાવ હોવાના કારણે, ત્યાં પૂર્ણ વિતરાગી થઈ જવાના કારણે અરિયંત ભગવાન ને કોઈ પણ પ્રકારની આપણી જેમ સુખ દુઃખ ની કલ્પના થતી નથી. તો પણ બાધા છે તો કે હા, શરીર આદિમાં અટકવું થાય છે ને, હજી મધ્ય લોકમાં છે, હજી એક અપેક્ષા એ સંસારી છે, અગાથી નો ઉદય ચાલે છે, તો એ પ્રમાણે વેદનીય કર્મ નો અભાવ થાય તો શું પ્રગટ થાય? અવ્યા બાધત્વ, એટલે સંપૂર્ણ પ્રકારની બાધા થી કેવા થઈ ગયા? રહ્યા છે. બરાબર. બીજો કર્મ નો આયુ કર્મ. ચલો, આયુ કર્મ ના અભાવમાં શું પ્રગટ થાય? વેરી ગુડ. આયુ કર્મ ના અભાવમાં પ્રગટ થાય અવગાહનત્વ. શું કાર્ય છે અવગાહનત્વ? અવગાહનત્વ નું શું કાર્ય છે? આયુ કર્મ નો ઉદય હતો ત્યારે કોઈ ને કોઈ શરીરમાં અવગાહન પ્રાપ્ત કરતો હતો, રહેતો હતો. હવે આયુ નો અભાવ થઈ ગયો તો શું પ્રગટ થયું? એવું અવગાહનત્વ પ્રગટ થઈ ગયું કે હવે શરીર થી રહી તે આત્મા ત્યાં ચૈતન્ય ગોળો એકલો રહે છે, છૂટતો રહે છે, એકલો એટલે છૂટતો. તમને ખબર છે તો શું થઈ શકે છે? અવગાહનત્વ ગુણ માં એની શું વિશેષતા છે કે જ્યાં એક સિદ્ધ છે, પોઈન્ટ સમજાય છે, જ્યાં એક સિદ્ધ છે ત્યાં અવગાહનત્વ ગુણ બધા જ સિદ્ધો ને પ્રગટ થઈ જવાના કારણે અને બધા જ સિદ્ધો શરીર થી રહિત થઈ જવાના કારણે જ્યાં એક સિદ્ધ છે ત્યાં જ અનંત સિદ્ધ રહી શકે છે. આ અવગાહનત્વ નામક પ્રતિજીવી ગુણ નું કાર્ય છે. સમજાયું? અરે ભૂલો, ત્રીજો ગુણ, જલ્દી જલ્દી. નામ કર્મ, સૂક્ષ્મત્વ. નામ કર્મ ના અભાવમાં શું પ્રગટ થાય? સૂક્ષ્મત્વ. સૂક્ષ્મત્વ ગુણ નું શું કાર્ય છે? કે આત્મા આ ગતિઓમાં સ્થૂળ દેખાતો, સ્થૂળ, અને હવે ખરેખર આત્મા નો સ્વભાવ કેવો છે? સૂક્ષ્મ. સમજાય છે? તો એ સૂક્ષ્મત્વ ગુણ પ્રગટ થતા આત્મા કેવો થઈ ગયો? કેવો થઈ ગયો? આત્મા સૂક્ષ્મ થઈ ગયો. સમજાયું? કે એ સૂક્ષ્મત્વ ગુણ પ્રગટ થાય છે કે આત્મા અત્યંત સૂક્ષ્મ થઈ ગયો. હવે આ સ્થૂળ શરીર અને સંયોગ ની વચ્ચે ક્યારે પણ દેખાવાનો નથી. અને ચોથો ગુણ, બીજી જે ચોથું તો અગુરુ લઘુત્વ ગુણ. અગુરુ લઘુત્વ ગુણ એટલે હવે કોઈ પણ પ્રકારનું અગુરુ અને અલગુ, એટલે ન મોટો અને ન નાનો, ન ઉચ્ચ ગોત્ર, ન નીચ ગોત્ર આદિ ગોત્ર ના ભાવો થી પણ રહી થઈ ગયો, એ અગુરુ લઘુત્વ ગુણ નું કાર્ય છે. થઈ ગયા ચાર ગુણ, અને એની સામે એ ચાર પ્રતિપક્ષી કર્મ નો શું થાય છે? અભાવ થાય છે. બરાબર. હવે આપણે એક બીજો પ્રકરણ લઈએ. હવે આપણે જે પ્રશ્ન ઉપાડ્યો હતો ને કે જે સિદ્ધ દશા છે એમાં કોઈ આકાર હોય કે નો, અહીંયા તો કે છે કે ભાઈ શરીર રહિત, સાંભળજો પહેલા સાંભળજો, શરીર રહિત થઈ ગયા ને એટલે કેવા થઈ ગયા? શરીર રહિત થઈ ગયા એટલે કેવા થઈ ગયા? તો કે નિરાકાર થઈ ગયા, અશરીરી થઈ ગયા. સમજાય છે? તો નિરાકારી, બીજા હમણાં આપણે જે શબ્દ લખ્યા બીજા નામ હોય એમાં નિરાકાર લખ્યું, તો આકાર હોય કે ન હોય? અરે નિરાકારી થઈ ગયા કે છે તો શરીર રહિત થઈ ગયા ને, શરીર રહિત થઈ ગયા, શરીર રહિત થઈ ગયા એ અપેક્ષાએ નિરાકાર, પરંતુ 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 આકાર કેમ છે? તો પણ આકાર કેમ છે? અસંખ્ય પ્રદેશી છે તો બરાબર છે, વેરી ગુડ. પ્રદેશત્વ ગુણના કારણે પોઈન્ટ ચાલના છે. સામાન્ય ગુણ છે કે નહીં? પ્રદેશત્વ ગુણના કારણે જે સામાન્ય ગુણ છે એ પ્રદેશત્વ ગુણના કારણે આત્માનો કોઈને વસ્તુનો પદાર્થનો દ્રવ્યનો છોએ દ્રવ્યનો કોઈને કોઈ આકાર હોય ને હોય. હવે એ આકાર કેવો છે? સિદ્ધ ભગવાનનો આકાર આત્માનો આકાર કેવો છે? તો આગળમાં આવે છે કિંચિત ન્યૂન પુરુષાકાર. કિંચિત ન્યૂન પુરુષાકાર કઈ કયા બે આકાર લાસ્ટમાં અર્યન દશામાં કયા બે આકાર હોઈ શકે? પદ્માસન યા તો ખડગાસન. હવે કિંચિત ન્યૂન અર્થ શું? ન્યૂન એટલે ઓછું. ન્યૂન પેલા ન્યૂન એટલે ઓછું. કિંચિત ન્યૂન પુરુષાકાર જે છેલ્લો આકાર છે એ આકાર કરતા કિંચિત ન્યૂન થોડો ઓછો. કેમ? કારણ કે જે પણ આ શરીરમાં જે પણ પોપર ભાગ છે બધા સમજાય છે, જે પોપર ભાગ છે એ બધા કેવા થઈ જાય છે? ઘન થઈ જાય છે. ઘન થઈ જાય છે એ બધા ભાગ કેવા થઈ જાય છે? ઘન. એટલે માટે કિંચિત ન્યૂન પુરુષાકાર હોય છે. આવ્યું સમજમાં આટલું? બરાબર. તો આકારની વાત પણ થઈ. તમને ખબર છે આ ભરત ક્ષેત્રમાં જે આપણે જે જીવો સિદ્ધ થયા એમાં જે ઉત્કૃષ્ટ હાઈટ કેટલી હતી? કોની હતી? કયા જીવની હતી? વેરી ગુડ. 525 ધનુષ બાહુબલી ભગવાન ની ઉત્કૃષ્ટ સ્વતી દેહ ની સ્થિતિ હતી. તો વિચાર કરો હમણાં કે જે સિદ્ધશિલા છે કે સિદ્ધ ભગવાન જ્યાં બિરાજમાન છે, તમને ખ્યાલ છે ને બધા સિદ્ધ ભગવાન ના મસ્તક આપણા કેવા છે? બધાના પગ એક સરખા છે ને જમીન પર. પણ સિદ્ધ ભગવાન ના બધાના મસ્તક તે લટકતા રહ્યા એમ અનંત કાળ એમ નહીં બોલો જલ્દી. સિદ્ધાને એમ અનંત કાળ એમ લટકતા રહેવાનું જલ્દી બોલો. અરે લટકતા નહીં, પોતાના સ્વરૂપમાં છે ત્યાં કોઈ દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ નથી. આત્માનું એવું સ્વરૂપ છે તો બધાના એમ ઇમેજિન કરો ને આમ સિદ્ધ ક્યારેક જોઈએ છે ને આમ ડ્રો કરેલા બધાના મતલબ કેવા? અને બધા યા તો ખડગાસન યા તો પદ્માસન. એમાં ઉત્કૃષ્ટ ધનુ કેટલા? બાહુબલી ભગવાન 525 અને એકદમ અને ઓછામાં ઓછું 3.5 હાથ શરીર પ્રમાણ 3.5 હાથ શરીર પ્રમાણ આકાર હોય છે. આયુ સમજમાં ખ્યાલ આવે છે? બરાબર. ચલો હવે આપણે આગળનો વિષય લઈએ. શું વિષય છે? ના એમ નહીં, 3.5 હાથ એ એકદમ અંત. હવે એક વિષય બહુ સરસ છે કે આ સિદ્ધાલય ક્યાં છે? સિદ્ધશિલા ક્યાં છે? સિદ્ધ ભગવાન ક્યાં છે? ચલો કોઈને થોડું જેમ ભૂગોળ ખ્યાલ હશે તો ખ્યાલમાં આવશે. હવે એક સમજો એક સમજો સામનો ધ્યાનથી. પેલા જે ઉર્ધ્વલોક છે, એક નકશો કહું છું તમને ખ્યાલમાં લઈ લો. એક ઉર્ધ્વલોક છે ઉપર, બરાબર છે? ઉર્ધ્વલોકમાં ઉપર શું છે? 16 બધી ચર્ચા થઈ ગઈ આપણે વિધાનમાં. 16 સ્વર્ગ છે. 16 સ્વર્ગની ઉપર શું છે? 16 સ્વર્ગની ઉપર શું છે? જલ્દી. 9 ગ્રેવિક છે. 16 સ્વર્ગની ઉપર 9 ગ્રેવિક. 9 ગ્રેવિક ની ઉપર 9 અનુદીશ અને 9 અનુદીશ ની ઉપર 5 અનુત્તર. એટલું સમજાયું? હવે 5 અનુત્તર ની ઉપર 12 યોજન ઉપર જાઓ. કેટલા યોજન? ઇટ ઇઝ અ વેરી વેરી લોંગ ડિસ્ટન્સ. 12 યોજન ઉપર જાઓ તો શું આવશે? શું આવશે? એક અર્ધ ચંદ્ર આકાર ની સ્વચ્છ સફેદ, આપણે બધા એના વર્ણન આવ્યા છે. તો કે એવી એક સિદ્ધશિલા છે. સમજાય છે? સિદ્ધશિલા છે. અર્ધ ચંદ્ર આકાર ની સિદ્ધશિલા. એ સિદ્ધશિલા કેમાંથી બનેલી છે? સિદ્ધશિલા શું છે? હા વેરી ગુડ. એ સિદ્ધશિલા છે પૃથ્વી કાયિક જીવો થી બનેલું એ પથ્થર છે. હવે આપણે ક્યાં જવું છે? અહીંયાથી ક્યાં જવું છે? એટલી સરસ આમાં વાત આવી કે ખરેખર તો સિદ્ધ લોક અહીંયા મધ્ય લોકમાં જ છે. કારણ કે સિદ્ધ દશા અહીંયા પ્રગટ થાય છે અને એ સિદ્ધાલયમાં ગયા. સિદ્ધાલયમાં ગયા કહેવાનું કારણ એ છે કે વસ્તુનું સ્વરૂપ એવું છે કે અહીંયા સિદ્ધ દશા પ્રગટ થાય અને એવું સ્વરૂપ છે કે એક સમયે જીવ લોકના અગ્રભાગમાં જઈને બિરાજમાન થઈ જાય છે. એટલે માટે એમ કહેવાય કે ભગવાન લોકના અગ્રભાગમાં સ્થિત છે, લોકના અગ્રભાગમાં સ્થિત છે. પણ ખરેખર તો સિદ્ધ શિલા ક્યાં છે? વ્યવહારથી પણ કહો તો આ મધ્ય લોક આખું એ સિદ્ધ શિલા છે. અઢી દ્વીપ, ઢાઈ દ્વીપ મનુષ્ય લોકે સિદ્ધ શિલા છે. અહીંયા એટલું સરસ આવ્યું છે કે ઢાઈ દ્વીપ નો, અઢી દ્વીપ નો જે મનુષ્ય લોક છે એ મનુષ્ય લોક માં એક પણ એવો ક્ષેત્ર, એક પણ એવો ક્ષેત્ર બાકી નથી કે જ્યાંથી અનંત જીવ સિદ્ધ ન થયા હોય. તમને ખ્યાલમાં છે? અને કેટલા ગજબ ના પ્રશ્ન પૂછ્યા. અનંત જીવ સિદ્ધ એક એક ક્ષેત્ર માં, ભોગભૂમિ માંથી સિદ્ધ થાય કોઈ જીવ? ભોગભૂમિ માંથી થાય છે? ભોગભૂમિ માંથી કોઈ સિદ્ધ ન થઈ શકે? અરે ભોગભૂમિ ના જીવ બૌદ્ધ સમ્યક દર્શન ની પ્રાપ્તિ કરે. ભોગભૂમિ ના જીવ સમ્યક દર્શન થી આગળ ન જઈ શકે, મુનિ ના બની શકે, તો ભોગભૂમિ માંથી કેવી રીતના સિદ્ધ થયા? તો કેટલી સરસ વાત આવી કે કોઈ પણ મુનિરાજ ઉપર ઉપસર્ગ આદિ કર્યો અને ઉપસર્ગ કરીને એમને નદીમાં, સમુદ્રમાં, અગ્નિમાં પછાડ્યા તો એ જીવ ત્યાંથી સિદ્ધ થઈ જાય છે. ભોગભૂમિ માં ક્યાંય પછાડ્યા ત્યાંથી એ એવી રીતના કહે છે કે કોઈ પણ એવો એક ક્ષેત્ર બાકી નથી કે ત્યાંથી કોઈ સિદ્ધ થયા નો. બરાબર છે? એટલે તમે સિદ્ધ ક્ષેત્ર અહીંયા પણ સિદ્ધ થયા છે કે નહીં? અરે થયા છે, પરંતુ પ્રશ્ન પૂછ્યો તો પછી સિદ્ધ ક્ષેત્ર, નિર્વાણ ક્ષેત્ર નું આટલું મહત્વ કેમ છે? અરે મહત્વ એટલે છે કારણ કે ત્યાંથી તો આપણને સ્પેસિફિકલી ખબર છે કે અહીંયાથી મહાવીર ભગવાન, અહીંયાથી આદિનાથ ભગવાન, અહીંયાથી ચંપાપુરી થી વાસુ પૂજ્ય ભગવાન, અમે શિખર થી આટલા અનંત તીર્થંકર સિદ્ધ સાક્ષાત થયા છે, ખબર છે. એટલે માટે આપણે બુદ્ધિપૂર્વક ત્યાં જઈને વંદના આદિ કરીએ છીએ. પણ ખરેખર તો આપણે જ્યાં બેઠા છે ત્યાંથી કેટલા જીવ, તો કે અનંત જીવ સિદ્ધ થયા. ચલો આવી ગઈ વાત. શું આવી વાત? કે સોળ સ્વર્ગ, એની ઉપર નવ ગ્રહિક, એની ઉપર નવ અનુદિશ, એની ઉપર પાંચ અનુત્તર અને બાર યોજન ઉપર જાઓ તો સિદ્ધશીલા. અને એ સિદ્ધશીલા શું છે? પૃથ્વી કાયક જીવ. ત્યાં ખાલી પૃથ્વી કાયક નહીં, પાંચે સ્થાવર ના જીવો થકાટસ ભરેલા. આખો એક ઇન્દ્રિય જે જીવ નો સમૂહ છે આખા લોકમાં ઠકાટસ ભરેલો. પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને વનસ્પતિ, એના જે સૂક્ષ્મ અને બાદર ભેદ છે, જે સૂક્ષ્મ પૃથ્વી, સૂક્ષ્મ અગ્નિ, સૂક્ષ્મ વાયુ, સૂક્ષ્મ વનસ્પતિ અને સૂક્ષ્મ જળતા એ આખા લોકમાં ભરેલા છે. તો ત્યાં પણ એવા અનંત અનંત સૂક્ષ્મ કાય જીવો છે. પૃથ્વી કાય જીવ થી બનેલી એ સિદ્ધશીલા છે. ત્યાં સિદ્ધ ભગવાન રહેશે? ત્યાં રહેશે સિદ્ધ ભગવાન? એ સિદ્ધશીલા પર છે ને? સિદ્ધ ભગવાન ક્યાં છે? સિદ્ધશીલા પર છે કે નહીં? સિદ્ધશીલા નામ તો એટલે પડ્યું કારણ કે સિદ્ધશીલા ઉપર કોણ રહે છે? અડીને નહીં, થોડા ઉપર. સિદ્ધશીલા ની થોડા ઉપર, એમ નીચે ક્યાં રહે છે? કોઈને ખબર છે ક્યાં રહે છે? હા, અરે એ તો એકદમ બરાબર, પોતાના સ્વરૂપમાં રહે છે તો બરાબર. હમણાં આપણે વ્યવહાર થી વાત કરીએ કે સિદ્ધ ભગવાન ખરેખર એમનું રહેવાનું સ્થાન ક્યાં છે. હમણાં તમે કોઈને પૂછો તમે ક્યાં રહો છો અને તમે એમ કહો કે અમે અમારા પોતાના લોક, અમે અમારા પોતાના અસંખ્યા ક્ષેત્રમાં રહીએ છીએ, તો કહેશે કે ભાઈ અમે વ્યવહાર થી પૂછીએ તમે બોરીવલી રહો છો, પાર્લા રહો છો, ઈસ્ટમાં રહો છો, વેસ્ટમાં રહો છો, એ કહો. એટલે હમણાં એ રીતે પૂછ્યું છું. બરાબર છે, અસંખ્યા ક્ષેત્રમાં રહે છે, પોતાના લોકમાં રહે છે, પોતાની સીમામાં રહે છે, બધું બરાબર. પણ અમે વ્યવહારથી પૂછ્યું છું કે સિદ્ધ ભગવાન ક્યાં રહે છે? અરે સિદ્ધ શિલા ઉપર એક સિદ્ધ નથી રહેતા, તો પછી એનું નામ શું કર્યું? બરાબર છે, બરાબર છે પ્રશ્ન. તો પછી એનું નામ સિદ્ધ શિલા કેમ? સાંભળો સાંભળો સાંભળો, હવે સાંભળો. સિદ્ધ શિલા ઉપર એકે સિદ્ધ પરમેશ્વરી રહેતા નથી. સિદ્ધ શિલાની ઉપર, સિદ્ધ શિલાની ઉપર જે ત્રણ વલય છે જેની વાત કહી હતી, જે ત્રણ વલય છે, સમજાય છે? હા, વાત વલય છે. પહેલો વાત વલય કયો છે? નહીં તનુ, નહીં તનુ તો લાસ્ટ છે. પહેલા ઘન, ઘનો ધધી, પહેલા ઘનો ધધી, પછી ઘન વાત વલય અને પછી તનુ વાત વલય. એ તનુ વાત વલય ની ત્યાં ઉપર સિદ્ધ શિલા રહે, સિદ્ધ ભગવાન રહે છે. તનુ વાત વલય માં સિદ્ધ ભગવાન રહે છે, વિચ ઇઝ એક્ઝેક્ટલી સિદ્ધ શિલા ની ઉપર નું સ્થાન. તનુ વાત વલય ઇઝ ધ એન્ડ ઓફ લોકાભાષ. એટલે કે જે લોકના અગ્ર ભાગમાં રહે અનુવાદ લઈ ગયા છે લોકના અગ્ર ભાગમાં બસ એ લોકાકાશનો એન્ડ છે લોકાકાશનો એન્ડ છે લોકાકાશનો એન્ડ છે બીજા કયા દ્રવ્યનો એન્ડ છે એક્સિલન્ટ ધર્માસ્તિક કાયનો એન્ડ છે સમજાય છે ને અધર્માસ્તિક કાય દ્રવ્યનો એન્ડ છે લોકાકાશનો એન્ડ છે અને એ એટલે એના ઉપર ન જઈ શકે ને સિદ્ધ ભગવાન જવું હોય તો ન જઈ શકે ને ન જઈ શકે ને જવું હોય તો સિદ્ધ ભગવાન થોડા ઉપર આ જાય તો અરે ન જઈ શકે કે કારણ કે લોકનો દ્રવ્ય લોકમાં રહ્યું લોકના દ્રવ્યમાં લોકની બહાર જવાની યોગ્યતા નથી ધર્માસ્તિક કાય નથી એટલે ન જઈ શકે ને ધર્માસ્તિક કાય નથી એટલે ન જઈ શકે અરે ભાઈ પોતાની એવી યોગ્યતા ત્યાં સુધીને જવાની છે કોઈ સમજાય છે તો લોકના અગ્ર ભાગમાં અનંત સિદ્ધ રહે છે સમજાય છે હવે એ સિદ્ધ શિલાની એકદમ ઉપર છે એ સિદ્ધ શિલાની એકદમ ઉપર છે એટલે એ શિલાનું નામ સિદ્ધ શિલા આપવામાં આવ્યું છે કોઈ ખ્યાલમાં આવે છે આપણે ગઈકાલે એક વાત કરી લીધી ગઈકાલે આપણે એક વાત કરી હતી નારાયણ એક થોડુંક સમજો નારાયણ અને પ્રતિનારાયણ નારાયણના યુદ્ધની વાત કરી હતી સમજાય છે નારાયણ હવે સાંભળજો ધ્યાનથી એમાં ઘણું બધું કાલે મને વાંચવામાં આવ્યું આંટી સાથે પણ ચર્ચા નારાયણ અને પ્રતિનારાયણનો જે યુદ્ધ થાય છે એક એક પોઈન્ટ તમને કહી દઉં થોડુંક એમાં સમજો જે ગઈકાલે વાત કરી એમાં આપણે એમ લીધું કે જે લક્ષ્મણ છે લક્ષ્મણ કોણ છે નારાયણ અને રાવણ કોણ છે પ્રતિનારાયણ બરાબર છે હવે સમજો લક્ષ્મણ અને રાવણ વચ્ચે યુદ્ધ થાય છે એમાં મેં કીધું હતું કે લક્ષ્મણનું મરણ થાય પરંતુ ઉલટું સમજો કોનું મરણ થાય છે રાવણનું મરણ થાય છે કોના વડે થાય છે લક્ષ્મણ વડે થાય છે કારણ કે હંમેશા નિયમ છે કે નારાયણ પ્રતિનારાયણનો વધ કરે હવે જે યુદ્ધમાં આપણે વાત કરી ને યુદ્ધમાં શું વાત કરી હતી કે અહીંયાથી પાન છોડે પછી અહીંયા એનો આન્સર એની પાસે હોય એટલે એ પાછો પાન છોડે એમ પાન છોડતા 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 દેવ થાકી જાય છે પછી શું થાય છે પછી શું થાય છે કોણ છોડે છે ચક્ર ચક્ર કોણ છોડે છે લક્ષ્મણ છોડે છે કોઈ સમજાય છે ના પ્રતિનારાયણ રાવણ છોડે છે કારણ કે એ અર્ધચક્રી છે સાંભળો સાંભળો ધ્યાનથી સાંભળો મને બોલવા દો લક્ષ્મણ નથી છોડતો રાવણ છોડે છે કારણ કે રાવણ એ અર્ધચક્રી છે એની પાસે ચક્ર હોય છે અને એક ચક્ર હવે આ જો પુણ્ય પાપનો ફેર જુઓ એક ચક્ર રાવણ છોડે છે શું સમજીને કે લક્ષ્મણ નું વધ થઈ જશે સાંભળજો ધ્યાનથી રાવણ એ ચક્ર છોડે છે અને લક્ષ્મણ નો વધ કરવા માટે પરંતુ થાય છે શું જો ઉદય કેવો બદલાઈ જાય છે અને એ ચક્ર છે રાવણ નું અર્ધ ચક્રી છે રાવણ કોઈ ખ્યાલ છે એ રાવણ નું ચક્ર હોવા છતાં પણ એ લક્ષ્મણ સુધી પહોંચે છે એ લક્ષ્મણ ની પ્રદક્ષિણા લે છે અને એ ચક્ર પાછું આવીને રાવણ નો વધ કરી નાખે લક્ષ્મણ નું મરણ તો બહુ પછી થાય છે અને એ રાવણ નું મરણ થઈ જાય છે રાવણ નો વધ થઈ જાય છે તમને ખબર છે આ જે લક્ષ્મણ નો જીવ એટલે કે જે નારાયણ હોય એ પૂર્વના ભવમાં ક્યાં હોય છે ક્યાં હોય અરે નિયમથી ભાવલિંગી દિગંબર સંત હોય નિયમથી ભાવલિંગી દિગંબર સંત હોય અને ભાવલિંગી દિગંબર સંત જ આવા નારાયણ પ્રતિનારાયણ આદિ બધા જે 63 સલાખા પુરુષના જે બધા પદ છે એ બધા ભાવલિંગી દિગંબર સંત જ બાંધે હવે તમે વિચાર કરો કે ભાવલિંગી સંત છે અને એ ભાવલિંગ દશામાં જે રાજા આદિ આવે છે એની સેના એનો વૈભવ ને બધું જોઈને એવો નિદાન પણ થાય છે કે મને પણ આવો ભોગ અને આવી સામગ્રી મળે નિદાન બંધ સમજાય છે નિદાન બંધ નો અર્થ શું કે તમે ઊંચી સાધના કરી રહ્યા છો એવી કે નહીં વાત તમે ઊંચી સાધના કરી રહ્યા છો અને એ ઊંચી સાધનામાં તમે કોઈ નીચું ફળ માંગી લીધું પોઈન્ટ ખ્યાલમાં છે કોઈ હલકું ફળ માંગી લીધું કોઈ ભોગ આદિ નું ફળ માંગી લીધું ઊંચી સાધનામાં જીવ છે અને ભોગ આદિ નું ફળ માંગી લે છે એને એવું નિદાન બંધ થઈને એ આવી દશામાં આવે છે અને આવા પ્રકારના એને પરિણામ થાય છે તો એ થોડુંક તમે એ કનેક્ટ કરી લેજો. આવ્યું આટલું સમજમાં? ચલો તો આપણે સિદ્ધ ભગવાન રહેવાનું જે સ્થાન છે જોઈ લીધું. ક્યારે છે હવે સમજાયું? તનુ વાત વલય. ક્યારે છે? તનુ વાત વલય, લોકના અગ્ર ભાગમાં રહે છે. બરાબર, આખી વાત થઈ ગઈ. 40 લાખ યોજન જે આ મધ્ય લોક છે, એટલે કે જે ઢાઈ દ્વીપ છે, એમાં કોઈ પણ એવું એક ક્ષેત્ર નથી કે ત્યાંથી કોઈ જીવ સિદ્ધ ન થયા હોય. એ વાત પણ થઈ ગઈ. હવે એક લાસ્ટ વાત પૂરું કરું છું, સમય થઈ ગયો. એક લાસ્ટ વાત, સિદ્ધ ભગવાનને સૌથી પહેલા કુનકુન આચાર્ય દેવે ક્યાં યાદ કર્યા? બોલો જલ્દી. કોઈ ઈઝી પ્રશ્ન છે આ તો? સમયસારજી ગ્રંથની પહેલી ગાથા, એક એનું સ્વરૂપ કાલે વિચારતી હતી તો આમ ખરેખર ખરેખર કહું ઓનેસ્ટલી, જેટલું વિચારીને આવતી ને જેટલા મારા મગજમાં પોઈન્ટ હોય એટલા હું કંઈ પણ નથી શકતો. એક એક પોઈન્ટ પર તમે વિચાર કરો છો, ખ્યાલ આવે છે? તો અંદર કેટલી સરસ ભાવવાળી વાત કરી ત્યાં કે હે કુનકુન આચાર્ય દેવે પોતાની અને બીજા શ્રોતાઓની પરિણતિમાં કોને ઉતાર્યા, કોને નીચે ઉતાર્યા, કોને કે અરે સિદ્ધ ભગવાન નહીં બોલો, એમ બોલો કે પોતાની અને આપણી પ્રણતિમાં અનંત સિદ્ધોને નીચે ઉતાર્યા, અનંત સિદ્ધોને નીચે ઉતારીને આપણી પ્રણતિમાં સ્થાયી પર આપણી પ્રણતિમાં બિરાજમાન રહ્યા છે, ધ્રુવ અચલ અને અનુપમ ગતિને પ્રાપ્ત એવા સિદ્ધ ભગવાનને પ્રતિચંદની ઉપમા આપી. કોની ઉપમા આપી? પ્રતિચંદની, કે જેવું એમનું સ્વરૂપ છે એવું જ ખરેખર મારું સ્વરૂપ છે. એમની પ્રણતિમાં જેનો જેનો અભાવ થયો છે, મારા સ્વરૂપમાં અનાદિકાઠીનો અભાવ છે. જલ્દી આ પોઈન્ટ પકડાયો? શું કીધું? સ્વભાવિક શક્તિ, મારા સ્વભાવમાં એમની પ્રણતિમાં જેનો જેનો અભાવ થયો એનો અભાવ મારા સ્વરૂપમાં અનાદિકાળથી છે. એમની પ્રણતિમાં જેનાથી રહિત થયા, મારું સ્વરૂપ એનાથી અનાદિકાળથી રહિત છે. અનંતકાળ સુધી રહિત રહેવાનું છે. દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મનો અભાવ એમની પ્રણતિમાંથી થયો તો એવું જ સ્વરૂપ મારું વર્તમાનમાં છે કે હું વર્તમાનમાં દ્રવ્ય કર્મ નો કર્મ ને ભાવ કર્મથી કેવો છું? રહિત છું. અનંત સિદ્ધોને પોતાની અને આપણી પ્રણતિમાં કુનકુન આચાર્ય દેવે સ્થાપિત કર્યા, એ સાધ્ય દશાને સ્થાપિત કરી. કે એવી વિચાર કરો, કુનકુન આચાર્ય દેવે કાર્ય પરમાત્માને સ્થાપિત કર્યા અને એમના શિષ્ય 1000 વર્ષ પછી અમૃતચંદ્ર આચાર્ય દેવ થઈ ગયા, એમને મંગલાચરણ લખતા, સમયસાજી ગ્રંથની ટીકા ચાલુ કરતા, એમને કોને સ્થાપિત કર્યા? તો કે કુનકુન આચાર્ય દેવે કાર્ય પરમાત્માને સ્થાપિત કર્યા અને અમૃતચંદ્ર આચાર્ય દેવે કારણ પરમાત્માને સ્થાપિત. શું ફરક છે જો? કારણ પરમાત્મા એટલે દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ થી રહી તેવો જે સમયનો સાર હું વર્તમાનમાં ભગવાન આત્મા છું, એ કારણ પરમાત્માને અમૃતચંદ્ર આચાર્ય દેવે યાદ કર્યા અને કુનકુન આચાર્ય દેવે સિદ્ધ પરમાત્મા, સાહ્ય પરમાત્મા, સાધ્ય દશા, આપણું ધ્યેય, આપણું લક્ષ્ય, બોલો આ બધું ભણવાની પાછળનું પ્રયોજન શું છે? ગુરુદેવજીએ કીધું ને છેલ્લે, ગુણસ્થાન ભણવાની પાછળનું પ્રયોજન શું છે? આટલા ટાઈમથી ગુણસ્થાન ભણી રહ્યા છે એની પાછળનું પ્રયોજન શું છે? અને એની પાછળનું પ્રયોજન ગુણસ્થાન આ તીજ ભગવાન આત્માનો અનુભવ કરવો છે, એ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માનો અનુભવ કરવો છે. અને એ જ્ઞાન તારું કેને કે વાસ્તવિક તારું સાધન છે, સાથી છે, એ જ્ઞાન એ ચક્રવર્તી છે, એ તારું જ્ઞાન એ તીર્થંકર છે, એ તારું જ્ઞાન એ ગુરુ છે, એ તારું જ્ઞાન એ તારું શિષ્ય છે, અને તારું જ્ઞાન એ અમિંદ્ર છે, ચક્રવર્તી છે. એ જ્ઞાનમાં સમાધાન આપવાનો ગુણ છે, તારા જ્ઞાનમાં સંસ્કાર આપવાનો ગુણ છે, તારા જ્ઞાનમાં પ્રસંગ ઉદયોના પ્રસંગમાં ભેદ જ્ઞાન કરાવવાનો ગુણ છે. એ જ્ઞાનમાં એવો ગુણ છે કે પોતાના જ્ઞાયક ભાવનો સિદ્ધ ભગવાનનો નિર્ણય, સિદ્ધ સ્વરૂપનો નિર્ણય કરીને પ્રણતિમાં આવી સિદ્ધ દશા પ્રગટ કરી શકવાની સામર્થ્ય જ્ઞાનમાં છે, એ જ્ઞાનના નિર્ણયમાં છે. આપણે જ્ઞાનાવણી દર્શાવણીય કર્મમાં આખું આ સ્વરૂપ લીધું હતું, આ એ કર્મનું સ્વરૂપ સમજ્યા પાછળનો પણ ઉદ્દેશ શું હતો? જે શ્રેયોક્ષમ જ્ઞાન ઉપલબ્ધ થયું છે, જે આપણને પ્રાપ્ત થયું છે, જે લબ્ધ જ્ઞાન પ્રાપ્ત થયું છે, એનો ઉપયોગ કરો. સત્વ નિર્ણય, સત્વ ચિંતન, સત્વ નું સમજણ અંદરમાં જેટલું વધશે એટલી વિશુદ્ધતા વધશે, અને એ વિશુદ્ધતા ઉદયના પ્રસંગમાં આપણને નિડરપણે ને નિશંકપણે ને નિર્ભયપણે ઉભો રાખે. કોઈ પણ ઉદય આવશે આપણને હલાવી નહીં શકે, જેમ શ્રેષ્ઠ ભગવાન હવે લોકમાં ક્યારે પાછા નથી આવવાના, નથી ભૂલો ક્યારે પાછા સંસાર દશામાં આવવાના છે. અરે પરમાણુ હોય ને એક તો સ્કંદ થાય, સ્કંદ માંથી પાછો પરમાણુ થઈ શકે, અશુદ્ધ માંથી શુદ્ધ, શુદ્ધ માંથી અશુદ્ધ, એવી દશા પરમાણુ માં થઈ શકે. પણ સિદ્ધ દશા જીવ માં એવી કોઈ વ્યવસ્થા નથી કે કોઈ સંસાર માંથી સિદ્ધ થયું તે પાછો સંસારી થઈ શકે. કેમ થાય? અરે હર સમય અવ્યાવાદ સુખ ભોગવે છે. આ મહિમા લઈએ પોતાની, પોતાના સિદ્ધ સ્વભાવની, પોતાના સિદ્ધ પરમાત્મા સ્વરૂપની, કે હું આવો વર્તમાનમાં વિરાજમાન જોતો નથી, એ મારો મોહ છે. હું પોતાને જોતો નથી, હું પોતાનું લક્ષ્ય કરતો નથી. અંતર્મુખ થાય એવી અંતર્મુખ થતું, અંતર્મુખતાનો પુરુષાર્થ કર. આ ઉપયોગ આમાં પણ ફેલાઈ જશે, આ વાંચવામાં, ભણવામાં, ભણાવવામાં. તો એ પણ વિભાવ છે, એ પણ અટકવાનું સ્થાન છે. કેટલું સાંભળશું, કેટલું સંભળાવશું, કેટલું વાંચશું. અને શ્રેયોક્ષમ જ્ઞાનમાં તો અગિયાર નવ પૂર્વનું જ્ઞાન કરી આવ્યા, પરંતુ એક સમય માટે પણ પોતાના સિદ્ધ સમાન ભગવાન આત્માનો આપણે નિર્ણય નથી કર્યો. ગુણસ્થાના સિદ્ધ ભગવાન આત્માનો આપણે નિર્ણય નથી કર્યો. જો આટલું પ્રકરણ ચાલ્યું, આજે પ્રકરણ ગુણસ્થાનનું ચાલ્યું, એમાં જેટલી પણ વાત આવી એ બધી વાત આગમ પ્રમાણ છે. કોઈ પણ એમાં પૂરું કરવું છે ને, આપણું પૂરું થાય છે, વિષય પૂરો થાય છે. કેટલા ટાઈમથી આપણા વિષય ભણી રહ્યા છે, અને આપણા આપણી શક્તિ, મારી શક્તિ પ્રમાણે આપણે એની થોડીક ચર્ચા કરી શકવામાં આપણે એક આપણે તૈયાર થયા છે, એ પણ ગુરુદેવશ્રીના કારણે. અને આમાં કોઈ પણ કમી હોય તે મારી કમી છે. પરિપૂર્ણ સ્વરૂપ તો જીનાગમમાં આચાર્ય દેવે લખ્યું છે. અરે માર્ગ પરિપૂર્ણ છે, અરે ભગવાન નિર્દોષ છે, અરે આચાર્ય દેવ પરિપૂર્ણ છે કે જે આપણને આવું સ્વરૂપ સમજાવે છે. બાકી તો એટલી તાકાત પણ બની છે કે આપણે બેસી નથી ચર્ચા કરીએ, પણ ગુરુદેવજીના અનંત ઉપકારના કારણે. એ તો શું તાકાત હતી આ ગુણસ્થાના સિદ્ધ સિદ્ધ પરમાત્માને, સિદ્ધ દશાને, સિદ્ધ સ્વરૂપની ચર્ચા કરવાની પણ તાકાત શું હતી? કોને ખબર હતી કે મારું સ્વરૂપ આવું છે? અને હજી આપણે લક્ષ્મણ નહીં લઈએ તો ભવ આમના મળો. ખાલી સાંભળ, ખાલી કરના ઇન્દ્રિયનો વિષય નથી બનાવવાનો, હજી કહું છું. ખાલી વાણીનો વિષય, વિકલ્પનો વિષય, ક્ષયોક્ષમનો વિષય, ધારણાનો વિષય નહીં બનાવતા. અને આત્મસાત કરવાનું છે. અને હર સમય લાગવું જોઈએ કે હું પરમાત્મા. હર સમય અંદરથી આપણે કહીએ જ્ઞાનમાં સમાધાન વર્તવું જોઈએ. હર સમય અંદરમાં ગાયક ઉર્ધ્વ રહેવો જોઈએ. હર સમય અંદરમાં ગાયકની રુચિ, ગાયકની મહિમા નિરંતર ઉપયોગમાં રહેવી જોઈએ. મને આ ભાવમાં સમ્યક દર્શનનું બીજ વાવીને જવું છે. આ ભાવ મારે આમને આમ નથી જવા દેવો. અમૂલ્ય મનુષ્ય ભાવ છે એમ સમજો. એવું પણ બની શકે કે અનંત કાળ પછી આપણને આ ભાવ મળ્યો, અને એમાં પણ આપણને આ વાણી, આ ગુરુદેવ, આ વાંક, આ તત્વ, સ્વભાવ, સ્વરૂપ, મહિમા, સામર્થ, આટલું આપણને સાંભળવા મળ્યું, એ આપણો કોઈ મહા મહા મહાન પુણ્યનો ઉદય છે. બહુ થઈ ગયું, જલ્દી બોલો. સમજાય છે? આનું મર્મ સમજાવવું જોઈએ ભાઈ. પ્રકરણ તો આવશે, જશે, પૂરા થઈ જશે, વાંચી લેશું, ભાવ પૂરો થઈ જશે. સાથે શું આવશે? સાથે સંયોગક્ષમ જ્ઞાન નહીં આવે, સાથે વાણી જ્ઞાન નહીં આવે, સાથે આ માન અપમાનના પ્રસંગો નહીં આવે. અરે સાથે નવ કર્મનો સંયોગ નહીં આવે. સાથે આવશે તો આત્માના સંસ્કાર આવશે. સાથે આવશે તો એ આત્માની રુચિના જે અંદરના સંસ્કાર બોયા હશે એ આવશે, એ ઉગી નીકળશે, એ આપણને આગળ કામ આવશે. આપણે એમ કહીએ અહીંયાથી અમે સ્વર્ગમાં જશું, કેવા વાળા છીએ કે નહીં? જલ્દી બોલો. અહીંયાથી અમે સ્વર્ગમાં જશું, સ્વર્ગમાંથી અમે વિદેશ ક્ષેત્રમાં જશું, વિદેશ ક્ષેત્રમાં અમે સિમંદર ભગવાન પાસે જશું, સિમંદર ભગવાન પાસે જઈને અમે અમારું કામ કરશું. અરે તું આટલા ઓછા ભોગ સામગ્રીમાંથી નીકળી નથી શકતો તો તું સ્વર્ગમાં જઈને ત્યાંની ભોગ સામગ્રી ને ભોગ વિલાસમાંથી કેવી રીતના નીકળશે? વિચાર તો કરો. આપણે ના, અમે કરશું ને, અમે બસ અહીંયાથી ક્યાં, અમે અત્યારે ક્યાં જવાની ભાવના આવે? અહીંયાથી અમે વિદેશ ક્ષેત્ર જશું. અરે તમને ખબર છે તમે શું બોલો છો? અહીંયાથી વિદેશ ક્ષેત્ર જશું એનો અર્થ એ છે કે મિથ્યાનથી જીવન વિદેશ ક્ષેત્ર જઈ શકે. તમને કરતા કરવું જ નથી. અને વિદેશ ક્ષેત્ર નાનું પડ્યું છે, વિદેશ ક્ષેત્ર નાનું પડ્યું છે. વિદેશ ક્ષેત્રમાં સીમંતર ભગવાન ક્યાં છે? તારો જન્મ ક્યાં થયો? અરે અહીંયાથી આપણે એમ કહીએ કે એમપીમાં સમોસા આવ્યું છે, કેટલા પોતાના ધંધા પાણી અને ઘર વ્યાપાર છોડીને જશે? બોલો, સમોસા આવ્યું છે, કોણ જઈ શકશે? અરે વિદેશ ક્ષેત્રની આખી રચના જોશો તો હલી જશો તમે. આ ગ્રંથ ઉપાડીને વાંચો. આ કર્ણ ઇન્દ્રિય મળી છે, આ કાન મળ્યા છે, આંખ મળી છે, મન મળ્યું છે, તો એનો સદુપયોગ કરીએ. તમને સાથે રોજ એકને એક વાત કરો છો, રોજ એકને એક વાત કરો છો, પણ શું કરીએ? એમ કેમ પ્રકારે આચાર્ય દેવ આપણને કર્મ ફિલોસોફી, એટલે આખી કર્મ ફિલોસોફી લીધી આપણે, કે આપણને બતાવે છે ઉદય, આપણને બતાવે છે ફળ, કે જો આ ફળ, જો આ ફળ. અને ફળ બતાવવા માટે ફળ નથી બતાવવું, એ ફળ પાછળનું કારણ બતાવવું છે કે જો તારા પૂર્વમાં આ પરિણામ અને એ પરિણામથી આ ફળ મળ્યું છે. અહીં ખ્યાલમાં આવે છે બધાને બોલો જલ્દી. હા તો ગુણસ્થાન તીર્થ ભગવાન આત્માની મનમાં અને રૂચિમાં આખું આપણું જીવન સમર્પિત થવું. જે માતાજી આખું જીવન પોતાના આત્મ ગુરુદેશ્રીએ જ્ઞાની ધર્મ જેટલા પણ આપણને મળ્યા કૃપાળુ છે જેટલા પણ, અરે તમને ખબર છે જે ટીકા, અરે જે ભાવાર્થ લખો ને સમય સાથી નો ભાવાર્થ કોને લખો જલ્દી બોલો. જયચંદજી છાબરા, વેરી ગુડ. જયચંદજી છાબરા એ ભાવાર્થ લખવાનું ચાલુ 60-65 ઉંમર પછી કર્યું. વિચાર કરો, આપણને એમ થાય ત્યારે અમને યાદ નહીં રહે. અરે પણ તમે પોતાના જ્ઞાન ની વિકસિત કરો, એનો વિકાસ કરો, એની વિશુદ્ધિ વધારો. તત્વ નિર્ણય ને તત્વ ચિંતન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સાધના સિવાય બીજો કોઈ છૂટવાનો ઉપાય નથી. થોડું ન આવડે તો કાંઈ નહીં, અરે થોડું યાદ ન રહે તો કાંઈ નહીં, બોલતા ન આવડે તો કાંઈ નહીં. પરંતુ હું ક્યારેક છું ને, હું પરમાત્મા છું, હું સિદ્ધ સમાન છું, પરિપૂર્ણ છું, હું નિરપેક્ષ છું, અપ્રભાવી છું, અશરીરી છું, સ્વભાવથી સિદ્ધ સમાન, સિદ્ધોની જાતિનો ને સિદ્ધોના ગુરુનો છું. સિદ્ધ પરમાત્મા ને કેમ કાયદા નીચે બોલો, કેમ આપણી પ્રગતિમાં સ્થાપિત કર્યા, કેમ? કારણ કે અરે તું સ્વભાવથી એવો છે, તારામાં એવી દશા પ્રગટ કરવાની સામર્થ પડી છે. એ સામર્થ ને આપણે જોતા નથી. અને કીધું ને કે પોતાને રાગી માનવો, પોતાને દેહ વાળો માનવો, પોતાને મોહી માનવો, પોતાને કસાઈ વાળો માનવો, એ સૌથી મોટો પાપ છે, એ સૌથી મોટું મિથ્યાત્વ છે. આવી મિથ્યાત્વ ની પરિભાષા કાઢવા આપણને કોણ કહેશે? મને ખ્યાલ આવે છે. તો આખું પ્રકરણ પૂરું થયું. એમાં જે પણ આપણે સમજ્યા એ આપણી શક્તિ પ્રમાણે આપણે સમજ્યા. અને હજીના વિષય ઘણો વિસ્તાર વાળો છે. યથા યોગ્ય સમય આપણે હવે આગળ જે પણ વિષય લેશું એમાં બધી વાતો પાછી આવવાની છે. નિજ નિધિ નિજ મે બોલને કાન મેં નિત્ય બોધિની દ્વાર શાંતિ પરમ ઉપકારી જીનવાણી માત નો જય.